એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણે રોજબરોજ જે ભાષા વાપરીએ છીએ એના વિશે આપણે ખરેખર કેટલું વિચારીએ છીએ?
બહુ ઓછું.
હા, આપણે એને એટલી સહજતાથી લઈએ છીએ કે એની પાછળની જે અજાયબી છે એના પર આપણું ધ્યાન જ નથી જતું.
બરાબર.
શું ભાષા માત્ર વાતચીત કરવાનું એક સાધન છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? કદાચ એ આપણા મગજની રચનાનું, આપણી માનવ હોવાની ઓળખનું કોઈ રહસ્ય ખોલે છે.
બિલકુલ. અને આજ આટલા મોટા સવાલના ઊંડાણમાં ઉતરવા માટે મને લાગે છે કે આજે આપણે ભાષાશાસ્ત્રી સ્ટીફન આર એન્ડરસનના કામ પર ધ્યાન આપીએ.
હા, એમના સ્ત્રોતો પર આપણે એક ઊંડી ચર્ચા કરીશું.
એમનું કામ આપણને ભાષાને એક સાવ અલગ જ દૃષ્ટિકોણથી જોતા શીખવે છે. એક સામાજિક આવિષ્કાર તરીકે નહીં, પરંતુ એક જૈવિક ઘટના તરીકે.
એક જૈવિક ઘટના?
હા, જે માનવ મનની આંતરિક રચનાને સમજવાની ચાવી છે.
તો આ દૃષ્ટિકોણ આપણને જેમના તરફથી મળી રહ્યો છે એ સ્ટીફન આર એન્ડરસન. એમના વિશે થોડું જણાવશો, કોણ છે તેઓ?
ચોક્કસ. સ્ટીફન આર એન્ડરસન યેલ યુનિવર્સિટીના એક ખૂબ જ પ્રતિષ્ઠિત ભાષાશાસ્ત્રી છે. એમનું કામ ભાષાના એકદમ પાયાના ઘટકો પર છે.
એટલે કે ધ્વનિ, શબ્દો.
હા, ધ્વનિ, શબ્દો કેવી રીતે બને છે, વાક્યો કેવી રીતે ગોઠવાય છે, બસ આ જ બધી બાબતો પર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અચ્છા.
અને એમની ખાસિયત શું છે ખબર છે? કે તેઓ ગમે તેવા અઘરા વૈજ્ઞાનિક ખ્યાલોને પણ
એકદમ સરળ બનાવી દે છે.
હા, સામાન્ય લોકો પણ સમજી શકે એ રીતે રજૂ કરે છે. તેઓ નોઆમ ચોમ્સ્કીની જે વિચારધારા છે ને,
જનરેટિવ ગ્રામર,
બરાબર, એના મુખ્ય સમર્થક છે. અને આ વિચારધારાનું કેન્દ્ર એ છે કે દુનિયાની તમામ ભાષાઓ ભલે ઉપરથી ગમે તેટલી અલગ લાગે, પણ એના મૂળમાં કેટલાક સાર્વત્રિક જન્મજાત સિદ્ધાંતો કામ કરે છે.
અને અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. એન્ડરસનનો મુખ્ય તર્ક એ છે કે ભાષા કોઈ શીખવવામાં આવેલી વસ્તુ નથી,
ના,
પણ એ આપણા મગજની એક કુદરતી પેબાશ છે, એક જટિલ નિયમોથી ચાલતી સિસ્ટમ છે જે આપણી, આમ કહી શકાય કે આપણી બાયોલોજીનો જ એક ભાગ છે.
બિલકુલ. અને આ વાતને સમજવા માટે તેઓ ભાષાશાસ્ત્રીના કામને શાળાના વ્યાકરણના શિક્ષકથી અલગ પાડે છે.
એ કેવી રીતે?
જુઓ, ભાષાશાસ્ત્રીનું કામ એ નક્કી કરવાનું નથી કે કોણ સાચું બોલે છે ને કોણ ખોટું.
અચ્છા.
એનું કામ તો એ સમજવાનું છે કે લોકો વાસ્તવમાં ભાષાનો ઉપયોગ કરે છે કેવી રીતે. જે રીતે કોઈ જીવવિજ્ઞાની કરોળિયાના જાળાનો અભ્યાસ કરે છે, તે એ નથી જોતો કે જાળું સુંદર છે કે ખરાબ.
એ તો એ જોશે કે તે કયા નિયમોથી બનેલું છે.
બરાબર. એ જ રીતે ભાષાશાસ્ત્રી ભાષાની આંતરિક રચનાનો અભ્યાસ કરે છે, એના પર ચુકાદો નથી આપતો.
તો ચાલો આ રચનાને આપણે તોડીને સમજીએ. એન્ડરસન શરૂઆત ક્યાંથી કરે છે?
એકદમ નાનામાં નાના ઘટકથી. ધ્વનિ.
ધ્વનિ.
હા, ફોનોલોજી એ સમજાવે છે કે કેવી રીતે આ ધ્વનિઓ એક સિસ્ટમ બનાવે છે. દાખલા તરીકે પગ અને બગ.
હા,
આ બે શબ્દો વચ્ચેનો તફાવત ફક્ત એક ધ્વનિના કારણે છે, પી અને બી. આ નાનામાં નાના અર્થભેદક ધ્વનિ એકમને ફોનીમ કહેવાય છે.
અને પછી આ ધ્વનિઓ ભેગા મળીને કંઈક મોટું બનાવે છે.
ચોક્કસ. આ ધ્વનિઓ ભેગા મળીને અર્થપૂર્ણ એકમો બનાવે છે, જેને મોર્ફીમ્સ કહેવાય છે.
મોર્ફીમ્સ. ઉદાહરણ તરીકે?
જેમ કે અસંભવ શબ્દ, એમાં અ એક મોર્ફીમ છે જે નકારાત્મકતા બતાવે છે, અને સંભવ બીજો.
અચ્છા, એટલે શબ્દોની અંદર પણ એક છુપાયેલું વ્યાકરણ હોય છે.
બરાબર.
સારું, તો આપણી પાસે ધ્વનિના બ્લોક્સ છે અને તેમાંથી બનેલા અર્થના બ્લોક્સ છે. પણ જેમ લેગોના ટુકડા ગમે તેમ ગોઠવવાથી ઘર નથી બનતું, તેમ શબ્દોને ગમે તેમ ગોઠવવાથી વાક્ય નથી બનતું. તો આ ગોઠવણીના નિયમો શું છે? અહીં જ સિન્ટેક્સની ભૂમિકા આવે છે, ખરું ને?
બરાબર. સિન્ટેક્સ એટલે વાક્ય રચનાના નિયમો. અને અહીં ભાષાનો સૌથી જાદુઈ ખ્યાલ સામે આવે છે.
કયો?
એને રિકર્ઝન કહેવાય છે.
રિકર્ઝન. આ થોડું સમજાવશો, આ ખ્યાલ કેમ આટલો જાદુઈ છે?
આમ જુઓ તો આનો અર્થ છે એક જ પ્રકારની રચનાને પોતાની અંદર જ ફરીથી અને ફરીથી સમાવવાની ક્ષમતા.
હજુ પણ થોડો અભરો લાગે છે.
આને રશિયન મેટ્રિશકા ડોલ્સની જેમ સમજી શકાય.
પેલી એક ઢીંગલીની અંદર બીજી ઢીંગલી.
હા, તમે એક ઢીંગલી ખોલો તો અંદરથી બીજી નીકળે, તેની અંદરથી ત્રીજી. એવી જ રીતે ભાષા આપણને એક વાક્યની અંદર બીજું વાક્ય અને તેની અંદર ત્રીજું વાક્ય ગોઠવવાની ક્ષમતા આપે છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ, જેમ કે રામે કહ્યું
કે સીતા માને છે
કે રાવણ ખોટો હતો.
તમે જુઓ, અહીં એક વાક્યની અંદર બીજું અને બીજાની અંદર ત્રીજું વાક્ય છે.
અને આ શૃંખલાને આપણે ગમે તેટલી લાંબી કરી શકીએ,
સૈદ્ધાંતિક રીતે અનંત સુધી.
આ જ ક્ષમતા આપણને મર્યાદિત શબ્દોમાંથી અમર્યાદિત વાક્યો બનાવવાની શક્તિ આપે છે. આ કોઈ જાદુથી ઓછું નથી.
વાહ, એટલે તમે એમ કહો છો કે આપણી પાસે મર્યાદિત શબ્દો હોવા છતાં આપણે સૈદ્ધાંતિક રીતે અનંત લંબાઈના વાક્યો બનાવી શકીએ? આ તો ભાષાની અંદર એક બ્રહ્માંડ હોવા જેવું છે.
બરાબર. અને આજ સુધીના સંશોધન મુજબ આ રિકર્ઝનની ક્ષમતા માત્ર માનવ ભાષાની જ વિશિષ્ટતા છે.
અચ્છા.
અને આખું માળખું, ધ્વનિ, શબ્દો, વાક્યો અંતે અર્થ કેવી રીતે પેદા કરે છે તે સિમેન્ટિક્સ અને પ્રેગ્મેટિક્સ સમજાવે છે.
સિમેન્ટિક્સ એટલે?
એટલે શબ્દોનો શાબ્દિક અર્થ. કૂતરાએ માણસને કરડ્યો અને માણસે કૂતરાને કરડ્યો, બંનેમાં શબ્દો સરખા છે, પણ સિન્ટેક્સ એટલે કે રચના બદલતા અર્થ જમીન આસમાન જેટલો ફરી જાય છે.
બરાબર. અને પેલું બીજું પ્રેગ્મેટિક્સ, એ શું છે?
પ્રેગ્મેટિક્સ એટલે સંદર્ભ મુજબનો અર્થ. આ તો આપણા ઘરમાં રોજ બને છે.
હસીને કઈ રીતે?
જ્યારે મારી પત્ની કહે છે કચરાપેટી ભરાઈ ગઈ છે, ત્યારે તે મને માહિતી નથી આપી રહી.
એ એક સૂચન છે કે જઈને કચરો નાખી આવો.
બરાબર. આ જ પ્રેગ્મેટિક્સ છે, જ્યાં કહેવાયેલા શબ્દો કરતા ન કહેવાયેલો ઈરાદો વધુ મહત્વનો હોય છે. જો કોઈ કહે ઓરડામાં બહુ ગરમી છે, તો તેનો ગર્ભિત અર્થ પંખો ચાલુ કરો પણ હોઈ શકે છે.
સમજાઈ ગયું. આ તો ભાષાની આંતરિક મશીનરીની વાત થઈ, પણ દુનિયામાં તો 7000થી વધુ ભાષાઓ છે.
હા, અને દરેક એકબીજાથી ખૂબ અલગ.
જેમ કે આફ્રિકાની ખોઈસાન ભાષાઓમાં ક્લિક જેવા ધ્વનિ છે, તો તુર્કી જેવી ભાષાઓમાં એક જ લાંબો શબ્દ આખા વાક્યનો અર્થ આપી દે છે. આટલી બધી વિવિધતા જોઈને તો એવું જ લાગે કે આ બધી ભાષાઓ એકબીજાથી સાવ જ અલગ છે.
અને અહીં જ એન્ડરસનનો સૌથી ક્રાંતિકારી વિચાર આવે છે.
એ શું છે?
તેઓ કહે છે કે આ બધી સપાટી પરની વિવિધતા નીચે એક ઊંડી સમાનતા છુપાયેલી છે, જેને યુનિવર્સલ ગ્રામર કહેવાય છે.
યુનિવર્સલ ગ્રામર?
હા, આ એક એવી જન્મજાત માનસિક બ્લુપ્રિન્ટ છે જે દરેક માનવ બાળકના મગજમાં પહેલેથી જ હોય છે.
એક મિનિટ, આ વાત ગળે નથી ઉતરતી. જો બધી ભાષાઓના મૂળમાં એક જ બ્લુપ્રિન્ટ હોય, તો પછી ગુજરાતી અને ચીની ભાષા જેવી ભાષાઓ વચ્ચે આટલું મોટું અંતર કેમ છે?
બહુ સારો પ્રશ્ન છે.
એકમાં કર્તા, કર્મ, ક્રિયાપદ જેવી રચના છે, તો બીજામાં કંઈક અલગ જ. આ કેવી રીતે શક્ય બને?
જુઓ, આને આ રીતે સમજી શકાય. આપણું મગજ ભાષા શીખવા માટે ખાલી સ્લેટ નથી.
તો શું છે?
તે એક એવા નવા કમ્પ્યુટર જેવું છે, જેમાં ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે. આ ઓએસ એટલે યુનિવર્સલ ગ્રામર.
અચ્છા.
હવે તમારે ફક્ત સોફ્ટવેર એટલે કે ગુજરાતી, અંગ્રેજી કે જાપાનીઝ ઇન્સ્ટોલ કરવાનું છે. મૂળભૂત માળખું તો પહેલેથી જ હાજર છે.
અને આ ભાષાઓ વચ્ચેનો જે તફાવત છે એનું શું?
તે ઓએસમાં રહેલા પેરામીટર્સ એટલે કે સેટિંગ્સ જેવું છે. ઓએસ તમને મૂળભૂત સિદ્ધાંતો આપે છે, જેમ કે દરેક ભાષામાં નામ અને ક્રિયાપદ જેવી શ્રેણીઓ હશે, પ્રશ્નો પૂછવાની રીત હશે વગેરે. પણ તે કેટલાક વિકલ્પો પણ આપે છે,
જેમ કે વાક્યમાં શબ્દોનો ક્રમ શું હશે.
બરાબર. બાળક જ્યારે ભાષા સાંભળે છે, ત્યારે તેનું મગજ આપોઆપ આ સેટિંગ્સને એ ભાષા મુજબ ગોઠવી લે છે. આ જ કારણ છે કે કોઈપણ માનવ બાળક વિશ્વની કોઈપણ જટિલ ભાષા શીખવા માટે સક્ષમ છે.
આનો અર્થ તો ખૂબ ઊંડો છે.
હા, આનો સૌથી મોટો અર્થ એ છે કે આપણે જેને આદિવાસી કે પછાત ભાષા માનીએ છીએ, તેનું વ્યાકરણ પણ એટલું જ વૈજ્ઞાનિક અને નિયમબદ્ધ છે જેટલું અંગ્રેજી કે સંસ્કૃતનું.
આ વિચાર તો આપણા ભાષાકીય ઘમંડ પર સીધો પ્રહાર કરે છે.
બિલકુલ. અને આપણને શીખવે છે કે કોઈ પણ સંસ્કૃતિ ભાષાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નથી. એમેઝોનના જંગલમાં બોલાતી ભાષા પણ ન્યૂટનના સિદ્ધાંતો સમજાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
પણ શું આ યુનિવર્સલ ગ્રામર અને ભાષા બનાવવાની જન્મજાત ક્ષમતાનો કોઈ વાસ્તવિક પુરાવો છે? કોઈ એવી ઘટના બની હોય જે આ સિદ્ધાંતને સાબિત કરતી હોય?
ચોક્કસ. આનો સૌથી શક્તિશાળી પુરાવો નિકારાગુઆન સાંકેતિક ભાષાની કહાણી છે.
નિકારાગુઆન સાંકેતિક ભાષા?
હા. 1980ના દાયકા પહેલાં નિકારાગુઆમાં બધીર બાળકો પોતપોતાના ઘરોમાં અલગ અલગ રહેતા હતા. એમની કોઈ ઔપચારિક સાંકેતિક ભાષા નહોતી, માત્ર પરિવાર સાથે વાત કરવા માટે થોડા ઘરેલું ઇશારાઓ હતા.
પછી શું થયું?
1980માં આ બધા બાળકોને પહેલીવાર એક શાળામાં ભેગા કરવામાં આવ્યા અને ત્યાં જે થયું તે ભાષાશાસ્ત્ર માટે એક ચમત્કાર હતો.
શું થયું હતું?
તે બાળકોએ કોઈ પણ પુખ્ત વયના માર્ગદર્શન વિના પોતાની મેળે જ
એકબીજા સાથે વાતચીત કરવા માટે
એક નવી જ ભાષા વિકસાવી. શરૂઆતમાં તે સરળ ઇશારા હતા, પણ શાળામાં આવતા નવા વિદ્યાર્થીઓની દરેક પેઢીએ તેને વધુને વધુ જટિલ અને નિયમબદ્ધ બનાવી. થોડા જ વર્ષોમાં તે એક સંપૂર્ણ વ્યાકરણવાળી ભાષા બની ગઈ.
એટલે કે બાળકોએ શૂન્યમાંથી એક ભાષાનું સર્જન કર્યું.
બિલકુલ. આ ઘટના ભાષા રચવાની મનુષ્યની જન્મજાત અને અતૂટ ક્ષમતાનો જીવંત પુરાવો છે. તે સાબિત કરે છે કે ભાષા આપણા મગજમાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે.
અને આનો કોઈ ભૌતિક પુરાવો પણ છે મગજમાં?
હા છે. 19મી સદીમાં પોલ બ્રોકા અને કાર્લ વર્નિકના અભ્યાસોએ બતાવ્યું કે મગજના ચોક્કસ ભાગોને નુકસાન થવાથી ભાષાની ક્ષમતા પર કેવી અસર થાય છે.
એટલે
બ્રોકા એફેઝિયામાં વ્યક્તિ ભાષા સમજી શકે છે પણ બોલી નથી શકતી, જ્યારે વર્નિક એફેઝિયામાં વ્યક્તિ અસ્ખલિત બોલે છે પણ તેની વાતનો કોઈ અર્થ નથી હોતો.
અચ્છા, તો આ દર્શાવે છે કે ભાષાનો આપણા મગજમાં એક ચોક્કસ ભૌતિક આધાર છે.
બરાબર.
તો આ બધી જાણકારીનો સામાન્ય માણસ માટે શું ઉપયોગ? શું આ માત્ર યુનિવર્સિટીમાં ભણાવવાનો એક શૈક્ષણિક વિષય છે?
ના, બિલકુલ નહીં. તેનો સૌથી મોટો સામાજિક ફાયદો છે.
એ કયો?
ભાષાકીય પૂર્વગ્રહને સમજવા અને દૂર કરવામાં. આપણે ઘણીવાર કોઈ વ્યક્તિની બોલી કે લહેકા પરથી તેની બુદ્ધિ, શિક્ષણ કે સામાજિક સ્તર વિશે ધારણાઓ બાંધી લઈએ છીએ.
હા, આ તો ઘણીવાર જોવા મળે છે. કોઈ શહેરી વ્યક્તિ ગામડાની બોલી સાંભળીને તેને અશુદ્ધ કે ખોટી માની લે છે.
બરાબર. નોકરીના ઇન્ટરવ્યૂમાં પણ કોઈના અંગ્રેજી બોલવાના લહેકા પરથી તેની કાબિલિયત નક્કી કરી લેવામાં આવે છે.
સાચી વાત છે.
પણ એન્ડરસન સ્પષ્ટ કરે છે કે કોઈ પણ બોલી ખોટી નથી, તે માત્ર એક અલગ પણ એટલી જ નિયમ આધારિત પ્રણાલી છે. કોઈ વ્યક્તિની બોલી તેની બુદ્ધિનું નહીં પણ તેના સામાજિક અને ભૌગોલિક વાતાવરણનું પ્રતિબિંબ છે. આ સમજ વધુ સહિષ્ણુ સમાજ બનાવે છે.
અને ટેકનોલોજીના આ યુગમાં પણ તેની કોઈ ભૂમિકા છે?
આજે તો તેની ભૂમિકા પહેલા કરતા પણ વધુ છે. સિરી, ગૂગલ એસિસ્ટન્ટ અને એલેક્સા જેવા વોઇસ આસિસ્ટન્ટ
અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
હા, આ બધાની પાછળ ભાષાશાસ્ત્રના જ સિદ્ધાંતો કામ કરે છે. કમ્પ્યુટરને માનવ ભાષા સમજાવવા માટે આપણે પહેલા ભાષાની રચનાને ઊંડાણપૂર્વક સમજવી પડે છે.
પણ એઆઈ હજી પણ આપણી જેમ ભાષા સમજી નથી શકતું, ખરું ને?
સાચી વાત. અને તેનું કારણ છે પ્રેગ્મેટિક્સ, જેની આપણે પહેલા વાત કરી. એઆઈ માટે આ સૌથી મોટો પડકાર છે.
કઈ રીતે?
જુઓ, સીરી એ તો સમજી શકે છે કે ઓરડામાં ગરમી છે, પણ શું તે કટાક્ષ સમજી શકે છે?
ના.
જો કોઈ મિત્ર ભૂલથી કોફી ઢોળી દે અને તમે કહો, વાહ, શું સરસ કામ કર્યું છે, તો એક માણસ તરત જ કટાક્ષ સમજી જશે, પણ એઆઈ ગુચવાઈ જશે.
હા, એ તો સાચું છે.
આ બતાવે છે કે માનવ ભાષા માત્ર શબ્દો અને નિયમો નથી, પણ સંદર્ભ, ઇરાદો અને લાગણીઓનું જટિલ મિશ્રણ છે.
તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે જે ભાષાનો દરરોજ ઉપયોગ કરીએ છીએ તે કોઈ સામાન્ય વસ્તુ નથી. તે જટિલતા, સુંદરતા અને માનવ મનની રચનાનું અદ્ભુત પ્રતિબિંબ છે.
બરાબર.
તે માત્ર યાદ રાખવાના નિયમોનો સમૂહ નથી, પરંતુ આપણી જૈવિક ઓળખનો એક જીવંત, શ્વાસ લેતો હિસ્સો છે.
ભાષા સદીઓથી સંચિત થયેલા જ્ઞાન, સંસ્કૃતિ અને વિશ્વને જોવાની એક અનોખી રીતનો ભંડાર છે.
બરાબર.
એન્ડરસન કહે છે તેમ, જ્યારે કોઈ ભાષા મૃત્યુ પામે છે ત્યારે માત્ર શબ્દો જ નહીં પરંતુ માનવ અનુભવનો એક અમૂલ્ય દ્રષ્ટિકોણ કાયમ માટે ખોવાઈ જાય છે.
વાહ, આ તો બહુ શક્તિશાળી વિચાર છે.
દરેક ભાષા માનવજાતની બુદ્ધિમત્તાનો એક અનોખો પ્રયોગ છે. તેના મૃત્યુ સાથે તે પ્રયોગના પરિણામો પણ હંમેશ માટે નષ્ટ થઈ જાય છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. આપણે ઘણીવાર ભાષાના લુપ્ત થવા વિશે સાંભળીએ છીએ, પણ તેના પરિણામો વિશે આટલું ઊંડાણપૂર્વક વિચારતા નથી.
સાચી વાત છે. ભાષા માત્ર સંચારનું સાધન નથી, તે સંસ્કૃતિનું વાહક અને ઓળખનું પ્રતીક છે.
તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર?
હા, એક વિચાર સાથે છોડી જઈએ છીએ. જો ભાષા આપણા વિચારોને આકાર આપે છે, તો શું નવી ભાષા શીખવાથી આપણે ખરેખર નવી રીતે વિચારવાનું શીખી શકીએ છીએ? શું બહુભાષી હોવાનો અર્થ માત્ર વધુ શબ્દો જાણવા પૂરતો છે કે તે વાસ્તવિકતાને એકથી વધુ દ્રષ્ટિકોણથી જોવાની અને સમજવાની ક્ષમતા છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.